તારીખ 11/8/1998 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 425 અને 426 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું કલકત્તામાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 293
આટલા લેખ ઉપરથી બીજા પેરેગ્રાફ તે ઉદ્વેગ સ્પષ્ટ નહીં સમજાય, કેટલાક અંશે તમને સમજાઈ શકશે. શું ઉદ્વેગનું કારણ છે? પરાનુકંપા, બીજા જીવો પ્રત્યે અનુકંપા છે અને પોતાનું ચિત્ત એને કારણે એ અનુકંપા ભાવ પ્રમાણે બહારમાં પરિસ્થિતિ દેખાતી નથી, એટલે એ વિટંબના છે અને એ વિટંબનાથી વિક્ષેપ ઊભો થાય છે. ટૂંકામાં લખ્યું છે એટલે કદાચ તમને ન સમજાય, પણ આંશિકપણે કદાચ તમને સમજા. એ ઉદ્વેગ સિવાય બીજું કાંઈ દુઃખ સંસાર પ્રસંગને પણ જણાતું નથી. સંસારિક કોઈ પ્રતિકૂળતાને નહીં દુઃખ છે એવું તો કાંઈ છે નહીં. જેટલા પ્રકારના સંસારના પદાર્થો છે તે સર્વમાં જો અસ્પ્રહાપણો હોય અને ઉદ્વેગ રહેતો હોય તો તે અન્યની અનુકંપા કે ઉપકાર કે તેવા કારણોનો હોય એમ મને નિશ્ચયપણે લાગે છે. શું કહે છે? ઉદ્વેગ છે, અણગમો છે, એ સંસારના કોઈ પ્રસંગને કારણે નથી, કોઈ પદાર્થોને કારણે નથી, કેમ કે સર્વ પદાર્થોમાં અસ્પૃહાપણો છે એમ કહે છે. સ્પૃહા નથી, સ્પૃહા કયો કે અપેક્ષા કયો. કોઈ પદાર્થની અપેક્ષા નથી, અપેક્ષા હોય અને પદાર્થની પ્રાપ્તિ ન હોય તો ચિત્તમાં ઉદ્વેગ થાય. ઉદ્વેગ એટલે આકુળતા, ઉદ્વેગ એટલે આકુળતા. પણ કોઈ પદાર્થની સ્પૃહા અથવા અપેક્ષા તો અમને નથી, તેથી એ કારણે તો કોઈ ઉદ્વેગ નથી. તો પછી ઉદ્વેગ છે તો ખરો, તો એ ઉદ્વેગ શા કારણે હોઈ શકે? કે અન્યની અનુકંપા, બીજા જીવોના દુઃખને જોઈને દયાનો અનુકંપાનો ભાવ આવે છે. એ પણ બીજા જીવોની પ્રતિકૂળતાના દુઃખને લઈને નહીં. સંસારમાં જીવો દુઃખી છે, સંસારી જીવો એને એવી રીતે વિચારે છે કે કોઈને કાંઈ પ્રતિકૂળતા છે, કોઈને કાંઈ પ્રતિકૂળતા છે, કોઈને કાંઈ પ્રતિકૂળતા છે, એટલા માટે દુઃખી છે. જ્ઞાનીની દ્રષ્ટિ બીજી રીતે છે. જ્ઞાનીની દ્રષ્ટિમાં એ જ દુઃખોનું કારણ સંસારની પ્રતિકૂળતાઓ નથી, પણ જીવોનું અજ્ઞાન છે. શું છે? જીવોનું અજ્ઞાન છે. પ્રતિકૂળતામાં તો જીવો દુઃખી છે, પણ જ્ઞાનીની દ્રષ્ટિમાં તો અનુકૂળતાવાળા જીવો પણ દુઃખી છે. અનેક પ્રકારની ઉપાધિથી ગ્રસિત હોવાને લીધે જ્ઞાનીની નજરમાં એમની આકુળતા ઢંકાયેલી રહેતી નથી, ખુલ્લી થઈ જાય છે. ત્યારે આ પુણ્યના ઉદયમાં પણ આ જીવોને ક્યાંય પણ સુખ મળતું નથી અને અનેક પ્રકારની ઉપાધિથી ઘેરાયેલા એવા તે જીવો દુઃખી છે. અથવા તો માનો કે કોઈને એવી કોઈ ઉપાધિ જેવું ન દેખાતું હોય તો પણ સુખ જોઈએ છે એવું સુખ કોઈને મળતું નથી. તેથી દેવલોકના દેવો પણ મનુષ્ય તો ઠીક સાધારણ વાત છે, દેવલોકના દેવો પણ સુખ માટે જ પ્રયત્નશીલ હોતા હોય છે. ત્યાં એ એમ બતાવે છે કે એમને સુખ મળ્યું નથી અને એની આકુલતા હજી એમને ચાલુ છે. અંતરદાય આ જ છે કે ક્યાંય સમાધાન થાય એવું નથી. જગતની કોઈ રચના જ એવી છે કે જીવને સમાધાન ન થાય. સમાધાન ન થાય કે અસમાધાનનું દુઃખ તો રહે, સમાધાન ન થાય એટલે અસમાધાનનું દુઃખ તો રહેવાનું. એટલે કોઈ જીવ જગતમાં સુખી નથી. જ્ઞાન દશા વિના કોઈને સમાધાન આવે નહીં, કોઈને સાચી શાંતિ આત્માની પ્રાપ્ત થાય નહીં. આત્મશાંતિ વિના અશાંત એવું મન શાંતિ છે પણ એનો ઉપાયની ખબર નથી એટલે ખોટા ખોટા ઉપાય કરે, અન્યથા ઉપાય કરે, પરિણામે આકુલતાને આકુલતા ચાલુ જ રહે. અમને એવું નથી એમ કે છે, બીજા જીવોને દુઃખ દશા જોઈને અનુકંપા આવે છે એટલી વાત છે. કે ઉપકાર કે તેવા કારણો હોય એમ મને નિશ્ચયપણે લાગે છે, એ ઉદ્વેગને લીધે ક્યારેક ચક્ષુમાં આંસુ આવી જાય છે. જો કેટલી બધી અનુકંપા આવે છે એ ક્યારેક આંખમાં આંસુ આવી જાય છે. અને તે બધા કારણને પ્રત્યે વર્તવાનો માર્ગ તે અમુક અંશે પરતંત્ર દેખાય છે. બાહ્ય પ્રવૃત્તિમાં પરતંત્રતા છે, પોતે સ્વતંત્ર નથી. વ્યાપારમાં જોડાયેલા છે એટલે સ્વતંત્રપણે નિવૃત્તિમાં આવીને બીજા જીવો દુઃખથી મુક્ત થાય એવી પ્રવૃત્તિ કરી શકતા નથી. એટલે સમાન ઉદાસીનતા આવી જાય છે. એટલે સમાન એટલે શું? સમભાવે ઉદાસીનતા આવી જાય છે. એ આપણા હાથની વાત નથી. અનુકંપાનો ભાવ થવો એક વાત છે, પ્રવૃત્તિ એ કોઈ હાથની વાત નથી. એટલે ઉદાસીનતા આવી જાય છે અને એ પણ સમાધાનપૂર્વક ઉદાસીનતા આવી જાય છે. જો સમાધાન ન રહીએ તો આકુલતાથી આવના રહીએ. ઉદ્વેગ થાય છે પણ અસમાધાન નથી. સમાન ઉદાસીનતા એટલે ઉદ્વેગ થાય છે તો પણ અસમાધાન નથી. હાજી ઉદય સમજીને સમાધાન કરે છે અને પોતાના કાર્યક્ષેત્રની મર્યાદા એટલી છે કે પોતાના ભાવમાં એ સમાપ્ત થાય છે કાર્યક્ષેત્ર. કોઈ પણ જીવનું કાર્ય કરવાના ક્ષેત્રની મર્યાદા કેટલી કે એના ભાવ જેટલી, એના પરિણામ જેટલી. પરિણામથી બહારની પરિસ્થિતિ બીજા જીવની કે બીજા પરમાણુઓની કે કોઈ સંયોગની કે વિયોગની એ જીવના આધીન નથી, જીવના ભાવને આધીન નથી. જીવ વિકલ્પ કરે બસ, આથી આગળ કાંઈ કરી શકે નહીં, કરવા ઈચ્છે પણ કાંઈ કરી શકે નહીં. અને એવી મર્યાદાનું પોતાને જ્ઞાન હોવાથી ઈચ્છા થવા છતાં જે પ્રવૃત્તિ થતી નથી એનું અસમાધાન ન થાય. કેમ? તે આપણા હાથની વાત નથી, આપણે એમાં પરતંત્ર છીએ, સ્વતંત્ર નથી. માટે એવી આકુલતા એમને થતી નથી. અજ્ઞાન દશામાં જીવ અશક્યને શક્ય કરવા મથે છે એટલે અસમાધાનપૂર્વક આકુલતાને દુઃખ થાય છે. જ્યારે જ્ઞાન દશામાં પોતાના કાર્યક્ષેત્રની મર્યાદા હોવાથી ઈચ્છા થવા છતાં બહારમાં પરિસ્થિતિ ઈચ્છાને અનુકૂળ ન થાય તો પણ સમાધાન આવે છે અને શાંતિ રહે છે, આકુલતા થતી નથી. કેમ કે ઈચ્છા અનુસાર પરિસ્થિતિ થવી એવો કોઈ વસ્તુના સ્વરૂપમાં સિદ્ધાંત નથી, અથવા એવી રીતે પર વસ્તુ કોઈના વિકલ્પ સાથે બંધાયેલી નથી. વિકલ્પ અનુસાર પરિસ્થિતિ બહારમાં બંધાયેલી હોય તો કોઈ કોઈને રસ્તા ઉપર હાલવા ન દે, પગ જ મૂકવા ન દે, એવી વાત છે. એટલે એવું તો કાંઈ સંભવિત નથી. જ્ઞાનીના માર્ગનો વિચાર કરતા જણાય છે કે કોઈ પણ પ્રકાર કે પ્રકારે મૂર્છા પાત્ર આ દેહ નથી, તેને દુઃખે સોચવા યોગ્ય આ આત્મા નથી. શું કહેવું છે કે જ્ઞાનીના માર્ગનો વિચાર કરતા જણાય છે અથવા જ્ઞાન દ્રષ્ટિએ વિચાર કરતા જણાય છે કે કોઈ પણ પ્રકારે દેહાત્મ બુદ્ધિએ મૂર્છિત થવા યોગ્ય નથી. એટલે શું કે દેહને પોતાનો જાણીને, દેહના પોતાપણું કરીને જીવે પોતાના આત્માનું બેભાનપણું કરવા યોગ્ય નથી, ભાન ગુમાવા જેવું નથી. મૂર્છા એટલે શું? બેશુદ્ધ અવસ્થાને મૂર્છા કહે છે. પોતાની શુદ્ધ શાંત જેમાં ગુમાવાને થાય એને મૂર્છા કહે છે. કહે છે કે દેહને કારણે, શરીરના અવલંબને જીવ પોતાના સ્વભાવને, પોતાના સ્વરૂપને ભૂલી જાય છે, બેભાન થઈ જાય છે, એ કરવા યોગ્ય નથી. કોઈ પણ પ્રકારે એ કરવા યોગ્ય નથી. એમાં કોઈ અપવાદ નથી, કોઈ અપેક્ષા નથી. એકાંતે દેહમાં મૂર્છિત થવા જેવું નથી. અથવા દેહને અવલંબીને પોતાની શુદ્ધ બુદ્ધ ગુમાવવા જેવી નથી, આત્મ સ્વરૂપને ભૂલવા જેવું નથી, એમ કહે છે. તેને દુઃખે સોચવા યોગ્ય આ આત્મા નથી, અને શરીરને શરીરના દુઃખે દુઃખી થવા યોગ્ય પણ આ આત્મા નથી. આમ તો શું છે કે જીવ પોતાના સ્વરૂપના અજાણપણાને લીધે પોતે કેટલો મહાન છે, કેવો મહાન છે એવું અજાણપણું હોવાને લીધે દેહના દુઃખે દુઃખી થાય છે. એ તો જરૂરી નથી. શરીરની પ્રતિકૂળતા, શરીરની પીડા, એનાથી જીવે દુઃખી થવા જેવું નથી. એમ છે, આખી દુનિયાથી જુદી જાતની વાત છે. દુનિયામાં એ વાત કોઈ વિચારી શકે એવું નથી દુનિયાની દ્રષ્ટિએ. કેમ કે જીવ એટલો પામર છે કે નાની મોટી વાતમાં તે પોતે આખે આખો વિકાઈ જાય છે. એ થવા કરવા યોગ્ય નથી, એ થવા યોગ્ય નથી. દેહના દુઃખે, તેને દુઃખે એટલે શરીરને દુઃખે સોચવા યોગ્ય, સોચવા યોગ્ય એટલે દુઃખી થવા યોગ્ય, ચિંતા કરવા યોગ્ય આ આત્મા નથી. એટલે આત્માએ શરીરની ચિંતા કરવી ન જોઈએ, શરીરની પ્રતિકૂળતા અને દુઃખની ચિંતા ન કરવી જોઈએ, એમ કહે છે. જો કે કરે તેથી એને એ ચિંતાના દુઃખને આકુલતા સિવાય કાંઈ મળે એવું તો નથી. કહેવાતું એવું પોતાનું શરીર કેવું કહેવાતું એવું છે નહીં. પણ લોકો કહે છે વ્યવહાર કરવા માટે, એનો એક પરમાણુ પણ જીવના વિકલ્પને જીવની ઈચ્છાને આધીન નથી, છે બિલકુલ નથી. સ્વતંત્ર પરિણમે છે, એક એક પરમાણુ સ્વતંત્ર પરિણમે છે, જીવની ઈચ્છા પ્રમાણે નથી પરિણમે. આત્માને આત્મવિજ્ઞાને શોધવું એ સિવાય બીજો શોધ તેને ઘટતો નથી. આત્માને જો ચિંતા કરવી હોય, શું છે કે ચિંતા આવ્યા, તો પોતાના અજ્ઞાનની ચિંતા કરવી, બાકી શરીરની કે બીજા સંયોગની ચિંતા કરવા યોગ્ય નથી. કરે તો એ નકામી છે, એમાં કંઈ ચાલે એવું નથી. ચિંતા કરવી હોય તો પોતાના અજ્ઞાનની કરવા જેવી છે, કેમ કે અજ્ઞાનને લઈને દુઃખી છે. બીજા કારણે જીવ દુઃખી નથી, જીવ દુઃખી હોય તો એક અજ્ઞાનના કારણે છે. પ્રગટેવા યમને સમીપ દેખવા છતાં જેને દેહને વિશે મૂર્છા નથી વર્તતી તે પુરુષને નમસ્કાર છે. કેવી સરસ વાત કરે છે, શું કીધું? પ્રગટ એવા યમને સમીપ દેખવા છતાં, યમ એટલે લોકોમાં જે કહેવત છે કે માણસનો આયુષ પૂરું થવાનું હોય ત્યારે યમ છે એટલે જમરાજ છે, જમડા છે, એને તેડવા આવે છે ને, મારી મારીને લઈ જાય છે, ચાલ તારો હિસાબ કિતાબ કરવાનો છે. આ એક લોકોની પ્રગટ માન્યતા છે. અહીંયા તો એમ કેવું છે કે મૃત્યુને સમીપ દેખવા છતાં, કે ભાઈ હવે ખરાશ આ શરીર હવે ટકી શકે એવી પરિસ્થિતિ દેખાતી નથી, થોડા જ વખતમાં દેહને આત્મા જુદા થઈ જશે, આ જિંદગી પૂરી થઈ જશે એવું સ્પષ્ટ લાગે. ડાક્ટરો પણ કે બધાય કે એમાં બે મત હોય નહીં, એમ લાગવા છતાં, એમ સ્પષ્ટ સમજવા છતાં પણ જેને દેહને વિશે મૂર્છા થતી નથી, એટલે હું શરીર સ્વરૂપે છું ને મારું મૃત્યુ થાય છે એવું બેભાનપણું જેને થતું નથી, તે પુરુષને નમસ્કાર છે. એવા પુરુષ કોણ હોય છે કે જેણે દેહથી પ્રગટ એવા પોતાના આત્મ સ્વરૂપનો અનુભવ કર્યો છે, એને દેહ છૂટવા સંબંધી ચિંતા હોતી નથી. જેમ માણસ સહજતાથી રોજ કપડાં બદલે છે, એક દિવસ આખો દિવસ કપડાં પહેર્યા હોય એટલે બીજે દિવસે નાહીને કપડાં બદલી નાખે છે, એ પસીનાવાળા થયા હોય, મેલા થયા હોય, પણ બીજે દિવસે કપડાં બદલે ત્યારે કેટલી સહજતા હોય છે. એમાં કંઈ દુઃખી દુઃખી થઈ જાય છે? એમ આ આત્માને શરીર છે એ વસ્ત્ર સમાન છે. શરીરના માપને આપણે કપડાં સિવડાવીએ છીએ દર્દી પાસે માપ આપીને, એમ કુદરતે આત્માના આકારના માપે આ શરીરરૂપી કપડું આપ્યું છે. માપો માપ, હવે એ જીર્ણ થાય છે, વગર જીર્ણ થાય ગમે તેમાં, આયુષ પૂરું થવાની તૈયારી થાય ત્યારે જીવને ખોટી કલ્પના એવી થાય છે કે અરે રે મારો નાશ થઈ જશે, હું મરી જઈશ, એનો અર્થ શું છે કે મારો નાશ થઈ જશે. છતાં કોઈ આત્મા મરતો નથી, ક્ષેત્રાંતર થાય છે, એક ક્ષેત્રના બદલે બીજી ક્ષેત્રે એનો નિવાસ થાય છે, આ ક્ષેત્રનો ત્યાગ કરીને બીજા ક્ષેત્રને ગ્રહણ કરે છે, નાશ થતો નથી. આપણો પણ પૂર્વે કદી નાશ નથી થયો. ગયા ભાવમાં જો મૃત્યુ થયું હોત તો અત્યારે આપણે હયાત ન હોત. પણ આપણી હયાતી એ સાબિત કરે છે કે આપણે ક્યારેય ભૂતકાળમાં ક્યારેય મર્યા નથી. દેહની બદલી અનંતવાર થઈ છે, અનંતવાર જીવે દેહ બદલ્યો છે, આત્મા ક્યારે નાશ પામ્યો નથી. તો પછી આ વખતે પણ આત્મા દેહ બદલે તો એમાં દુઃખી થવા જેવું છે શું? કર્મ અનુસાર કોઈને કોઈ નવો દેહ મળવાનો છે. આથી અત્યારે તો વિદેહી અવસ્થા નથી કે સીધા લેવા જાય, પૂર્વ કર્મ અનુસાર દેહ મળવાનો છે. અને એમાં ઈચ્છે કે ન ઈચ્છે એ કંઈ કામ આવતું નથી. એ તો જે વસ્તુના સ્વરૂપની જે મર્યાદા છે અથવા એના જે ગુણધર્મો છે એ અનુસાર એ પરિસ્થિતિમાં ફેર થવાનો તે થવાનો છે. ઈચ્છે કે ન ઈચ્છે એથી કોઈ ફરક પડતો નથી. એટલે જ્ઞાનીને, એટલે કે જેણે દેહથી ભિન્ન જ્ઞાનમય આત્માનો પ્રત્યક્ષ અનુભવ જ્ઞાન કર્યું છે, વેદન જ્ઞાન કર્યું છે, અનુભવ જ્ઞાન એટલે સંવેદન જ્ઞાન કર્યું છે, એવા જ્ઞાનીને દેહને સમીપ, દેહનો અંત સમીપ દેખવા છતાં પણ એમને કોઈ પણ પ્રકારે મૂર્છા થતી નથી. નહીતર મૃત્યુનો ભય એવો છે કે સંસારી જીવોને મૃત્યુનો ભય એવો છે કે એ ભયથી જ બેશુદ્ધ થઈ જાય છે. તમે મૃત્યુ કોઈના જોયા હોય તો જોઈ લેજો કે જીવ બેશુદ્ધ અવસ્થામાં દેહ ત્યાગ કરે છે, શુદ્ધ સ્થાન ભૂલી જાય છે. કારણ શું? કારણ એ છે કે મૃત્યુનો ભય એટલો બધો છે, એટલો બધો છે, હું મરી ગયો એ નહીં મરવા છતાં મરણ તુલ્ય દુઃખને ભોગવીને બેશુદ્ધ થઈ જાય છે. બેશુદ્ધિનું કારણ અતિ દુઃખ છે. જેમ કોઈને એક છરો મારે બહુ વેદના થાય, પણ છરો મારવા વાળો મારે જ જાય તો બેશુદ્ધ થઈ જાય જ નહીં માણસ. બહુ ઘાયલ થાય તો શું થાય? બેશુદ્ધ થઈ જાય. કારણ દુઃખ વધી ગયું, જે એને પીડા થતી તે એનું દુઃખ વધી ગયું. દુઃખની માત્રા ડિગ્રી અમુક હદની બહાર જાય ત્યારે માણસને મૂર્છા અવસ્થા પ્રાપ્ત થાય છે. આ મૃત્યુ વખતે લગભગ આ સ્થિતિ હોય છે અજ્ઞાન દશાને કારણે. જે જ્ઞાનીઓ છે એ આત્માની સભાન અવસ્થામાં દેહ ત્યાગ કરે છે અથવા દેહ બદલે છે, ભાનમાં હોય છે. દેહ બદલાય ત્યારે પણ એ ભાનમાં હોય છે, ભાનમાં હોય છે, એમની સ્વરૂપના જ્ઞાનમાં હોય છે. હું જ્ઞાનમયી આત્મા છું એના બરાબર ભાનમાં હોય છે. અને એ વખતનો પુરુષાર્થ એમનો અલૌકિક હોય છે. કેટલાક જ્ઞાનીઓ તો દેહત્યાગના કાળે નિર્વિકલ્પ અવસ્થામાં આવી જાય છે, નિર્વિકલ્પ અવસ્થામાં દેહ ત્યાગ કરે છે, આત્માના આનંદને ભોગવતા ભોગવતા. નિર્વિકલ્પ અવસ્થામાં શું હોય છે? આત્માનો આનંદ ખૂબ પ્રગટ થાય છે પ્રદેશે પ્રદેશે, એવી અવસ્થામાં દેહ ત્યાગ કરે છે. એટલે દેહનું બદલવું થાય એ એમના માટે કાંઈ નથી. પાડોશી ઘરમાં હોય કે બજારમાં જાય, બજારમાં હોય છે ઘરમાં આવે, એમાં આપણે કાંઈ લેવા દેવા હોય છે ખરો? આપણા મોટા મકાનના ફ્લેટમાં આપણે રહીએ છીએ, આપણા પાડોશીઓ ક્યારેક ઘરે હોય, ક્યારેક બહાર જાય, વળી બહાર સુધી ગયા હોય તો ઘરે આવે, આપણને એની કાંઈ આકુળતા થાય છે કે કાંઈ નથી થતું? જ્ઞાન દશામાં શરીર પાડોશી છે, આવે તોય ભલે અને જાય તોય ભલે, એના કામે આવે ને એના કામે જાય, એનો આપણે વિકલ્પ શું? એમ કે એક જીવની નજીકમાં બાજુમાં રહેલો પાડોશી, નો પાડોશમાં નજીકમાં વસનાર, તો શરીરનું ખોખું છે, એક જીવની બાજુમાં વસેલું છે, રહેલું છે, અમુક છે એના ગુણધર્મને, એની મર્યાદાને કારણે, ને જાય તો પણ એના કારણે, આત્માને કારણે. એટલે જ્ઞાન દશામાં તો મૃત્યુ જેવી કોઈ ચીજ જ નથી, એ નામ ખોટું છે. ભયભીત થયેલા લોકોએ પાડેલું નામ છે કલ્પિત, બાકી મૃત્યુ જેવી કોઈ ચીજ જ નથી જગતમાં. કેમ કે ન તો આત્માનો નાશ છે, ન તો શરીરના કોઈ એક પરમાણુનો નાશ છે, કોઈ વસ્તુનો સર્વનાશ જગતમાં હોઈ શકે જ નહીં. વિજ્ઞાન એમ કહે છે કે વસ્તુ અવસ્થા બદલે છે, અવસ્થાથી અવસ્થાંતર થાય છે, કોઈ વસ્તુનો સર્વનાશ થતો નથી અને કોઈ વસ્તુ નવી ઉત્પન્ન પણ થતી નથી. નવી વસ્તુનો જન્મ નથી અને જે વસ્તુ હયાત છે એનો કદી નાશ નથી. પછી ચેતન હોય કે પરમાણુ હોય, જળ, બધાને આ નિયમ લાગુ પડે છે. હવે મૃત્યુ કોનું થયું? કયો મૃત્યુ? એટલે નાશ થવો. કોનું મૃત્યુ થયું? મૃત્યુ કોઈનું થયું જ નથી, શરીરના પરમાણુ અવસ્થા ફેર કરીને બીજી રીતે પ્રણમી ગયા, આત્મા અવસ્થા ફેર કરીને બીજી રીતે પ્રણમી ગયા, બંનેના ક્ષેત્ર ભિન્ન ભિન્ન થઈ ગયા, વાત પૂરી થઈ. એથી કોઈનો નાશ નથી થયો. એ જ વાત ચિંતવી રાખવું, અમને તમને પ્રત્યેકને ઘટે છે. શું કહે છે? કે મૃત્યુને સમીપ દેખીને મૂર્છિત થવા જેવું નથી, અને એ વાતની ચિંતવીને એનો નિશ્ચય કરવો, એ અમને પણ ઘટે છે, તમને પણ ઘટે છે, અને કોઈને પણ, પ્રત્યેકને પણ એ ઘટે છે. ખોટી કલ્પનાથી તો દુઃખી થવાના છો, બીજું કાંઈ થવાનું નથી. મૃત્યુની કલ્પનાથી ખોટા દુઃખી થવાની વાત છે, બાકી દુઃખ થવા જેવું એમાં કાંઈ છે જ નહીં. જેને મૃત્યુથી મૃત્યુનું દુઃખ નથી, એટલે દેહના જુદા પડવાનું દુઃખ નથી, એને પછી બીજા કોઈ સંયોગથી જુદા પડવાનું દુઃખ કેવી રીતે હોય? જેને શરીરથી જુદા પડવાનું દુઃખ નથી, એને બીજા સંયોગથી જુદા પડવાનું દુઃખ શા માટે હોય? પ્રશ્ન જ છે. આમ દેહથી ભિન્ન જ્ઞાનમય આત્માનું આત્મજ્ઞાન જે કરે છે એ સર્વ દુઃખથી મુક્ત થાય છે. એને કોઈ સંસારનું દુઃખ સ્પર્શી શકતો નથી. દેહ તે આત્મા નથી, આત્મા તે દેહ નથી. ઘડાને જોનાર જેમ ઘડાદીથી ભિન્ન છે, તેમ દેહનો જોનાર જાણનાર એવો આત્મા તે દેહથી ભિન્ન છે, અર્થાત દેહ નથી. આવો વિષય તો ગીતા વગેરે અન્ય મતમાં પણ છે. માંસાથી જીર્ણાની યથાવ્યાય ગ્રહણાતી નરોપરાણી, જેમ કોઈ મનુષ્ય જૂના વસ્ત્રોનો ત્યાગ કરીને નવાને ગ્રહણ કરે છે, એમ આત્મા જૂના દેહનો ત્યાગ કરીને નવા દેહને ધારણ કરે છે. બસ નવું કપડું પહેરી લે છે. ઘરે કોઈ બાળક જન્મે એટલે લોકો રાજી થાય છે, કુટુંબીઓ રાજી થાય છે કે નહીં? તો કોઈ એક આત્માએ નવો દેહ ધારણ કર્યો છે, બીજું કાંઈ નથી. દેહ તો ધારણ વહેલા કરેલો છે, પણ જન્મ થાય છે ત્યારે એ પ્રસંગને લૌકિક રીતે સ્વીકારવામાં આવે છે. આમ તો એનો સ્વીકાર છે, પણ નજરે જોવે એનો એનો રસ બીજો આવે, પ્રત્યક્ષતાનો રસ બીજો આવે. પણ એ તો નવો દેહ ધારણ કરેલો કોઈ જીવ આવ્યો, એમ કોઈ જીવ ઘરમાંથી ધારણ કરેલો એવો જૂનો દેહ છોડશે પણ? અને એ ઘટમાં તો ચાલુ જ રહેવાની છે. જીવ ઈચ્છે કે ન ઈચ્છે, રાજી થાય તોય ઠીક, કરાજી થાય તોય ઠીક, એની સાથે કાંઈ પ્રસંગને સંબંધ નથી. કેવું કેવી સરસ ટોન, કેવો સરસ છે વચનામૃતમાં. દેહ તે આત્મા નથી, આત્મા તે દેહ નથી. ઘડાને જોનાર જેમ ઘડા દેહથી ભિન્ન છે, તેમ દેહનો જોનાર જાણનાર એવો આત્મા તે દેહથી ભિન્ન છે. તથા દેહ નથી, દ્રષ્ટાંત આપી દીધું છે. ઘડાને જોનાર કે ઘડો થઈ જતો નથી, નાન નાન રહીએ છીએ, ઘડો ઘડો રહીએ છીએ. એમ શરીરને જોનાર, પરમાણુનું બનેલું એવું શરીરને જોનાર આત્મા જોનાર કાંઈ જડ થતો નથી, શરીર રૂપે થતો નથી. શરીર કોઈ દી આત્મા રૂપે થતું નથી. તમારે વાત થઈ હતી કે જીવતું શરીર એમ લોકો કહે છે, આ મળદું અને આ જીવતું શરીર એને નાનીની નજરે બે મળદા છે, એકે જીવતું. જરા પણ બનતું, કોઈ અંશે પણ બનતું નથી. વિચાર કરતા એ વાત પ્રગટ અનુભવ સિદ્ધ થાય છે, તો પછી એ ભિન્ન દેહના તેના સ્વાભાવિક ક્ષય વૃદ્ધિ રૂપ આદિ પરિણામ જોઈ હર્ષ સુખવાનું થવું કોઈ રીતે ઘટતું નથી. અને અમને તમને તે નિર્ધાર કરવો રાખવો ઘટે છે, અને એ જ્ઞાનીના માર્ગનો મુખ્ય ધ્વનિ છે. જો વૈચારિક દ્રઢતા આવે ને તોય મૃત્યુનું ભય ચાલી જાય. એવા મુમુક્ષુઓના મૃત્યુ જોયા છે, ખબર પડે હાર્ટ એટેક આવ્યો છે. કેમ કે કાંઈ વાંધો નહીં, હું બરાબર ગુરુદેવે કહ્યું છે એ પ્રમાણે હું બરાબર મારું ચિંતન કરીશું. ડાક્ટરને બોલાવશો કે ના? તમે ત્યાં ડાક્ટરને બોલાવવાની જરૂર ના પડે. ભયનો એટલે બેસુધ અવસ્થા ન થાય, ભયથી બેસુધ થાય. વાત કરતા કરતા બી હતા ના ના, ગુરુદેવે કહ્યું છે હું નાયક આત્મા છું, મરતો નથી હું કાંઈ. તો એ દ્રઢની દ્રઢતા વૈચારિક દ્રઢતા હોય છે, પરિણમનની વાત તો અલૌકિક છે. આખું આત્મજ્ઞાનનું પરિણમન દેહથી ભિન્ન અનુભવ થાય એ વાત તો બહુ અલૌકિક છે. પણ મુમુક્ષુઓ એવા જોયા છે, ડાક્ટર બોલાવવાની ના પડે. કે અત્યારે ડાક્ટરનું કાંઈ કામ નથી, બોલાવવાનું કાંઈ કારણ નથી. કે બીજા કોઈને બોલાવી કે કોઈને બોલાવવાનું કામ નથી. શું છે અહીં દીકરા દીકરી સગા સંબંધી પતિ પત્ની કોઈને બોલાવી લેશું કે ના? કોઈનું કામ નથી વૈચારે. કેમ કે કોઈ આવશે તો પણ મને કોઈ કાંઈ લાભનું કારણ નથી. મારાપણાના પરિણામથી મારા પરિણામ એ બાજુ જેટલા જશે એટલું મને નુકસાન થવાનું છે. એ નુકસાનને સમજીને એ વખતે લૌકિકમાં એમ કે બધાને બોલાવી લ્યો, બધા મળી લઈએ, નહીં એ મળવાનો પ્રસંગ નથી. મળવાનો તો પ્રસંગ નથી, પણ મળેલા હોય તો એને બહુ સજાગ હોય છે એમ કે છે કે તમે દૂર ચાલ્યા જાય. આ રૂમમાં કોઈને રહેવાની જરૂર નથી. અત્યારે આ રૂમમાંથી બધા બહાર નીકળી જાઓ, મને મારા આત્મામાં રહેવા દો, મને મારા આત્માનું ચિંતન કરવા દો, મને મારી સંભાળ કરવા દો, મારે મારી ગતિ બગાડવી નથી. નહીં તો દુર્ગતિમાં જાય. આ મારા 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 કરતો કરતો રોતો રોતો બેસુ થતો જાય દુર્ગતિમાં. અને જેને મારા કર્યા છે કોઈ દુર્ગતિથી મુકાવા ના આવી શકે. સાવધાનો એ બરાબર અમલ કરે છે, ઘણા એવા અમલ કરે છે. મુમુક્ષુની ભૂમિકામાં અમલ કરતા હોય વૈચારિક દ્રષ્ટામાં, પરિણામો એની તો વાત જ જુદી છે. શું કહ્યું કે વિચાર કરતા એ વાત પ્રગટ અનુભવ સિદ્ધ થાય છે. શું? દેહ તે આત્મા નથી અને આત્મા તે દેહ નથી, એ વિચાર કરતા એનો અનુભવ થઈ શકે એમ છે. અનુભવથી તે દશા પ્રાપ્ત થઈ શકવા યોગ્ય છે. તો પછી જો એમ હોય તો પછી એ ભિન્ન દેહના તેના સ્વાભાવિક પરમાણુના સ્વભાવ પ્રમાણે એનો ક્ષય થાય, કોઈ અવસ્થા બદલીને નાશ પામે, કોઈ વૃદ્ધિ પણ થાય, શરીરનો નાશ થાય કે શરીર વધી જાય કે કંઈ શરીરમાં રૂપ આદિ હોય, રૂપ રૂપ કાંઈ પણ હોય, તો એ જોઈને કાંઈ પણ હરખ કે સુખ થવું કોઈ રીતે ઘટતું નથી. એને કારણે કોઈ હરખ સુખ કરવા જેવો નથી, કેમ કે આત્માને લાભે નથી, આત્માને નુકસાને નથી. શરીરના ફેરફારોથી આત્માને લાભ નથી, શરીરના ફેરફારોથી આત્માને નુકસાન નથી. પાડોશીની અવસ્થા પાડોશી જાણે, એની ઉપાધિ આપણે કરવા જેવી નથી. આમ સીધી વાત છે. એ જ્ઞાનીના માર્ગનો મુખ્ય ધ્વનિ છે. મુખ્ય ધ્વનિ જ્ઞાનીના માર્ગનો, જે જ્ઞાનનો ઉપાય છે, સુખી થવાનો ઉપાય છે, નિર્વાણ પદ પામવાનો ઉપાય છે, એનો મુખ્ય ધ્વનિ આ છે કે તું ભિન્ન છું, ભિન્ન છું, ભિન્ન છું, સર્વથી સર્વ પ્રકારે ભિન્ન છું, સર્વથી સર્વ પ્રકારે સર્વકાળને માટે તું ભિન્ન છો, સર્વદા ભિન્ન છો. અને તારા ચૈતન્યને જો તો એ નિર્લેપ ચૈતન્ય છે. કેવું છે? અસંગ ચૈતન્ય છે, ક્યાંય ભળતું નથી. ચૈતન્ય ચૈતન્ય જ રહે છે, ક્યાંય ભળતું નથી. એના કહેવાતા રાગ સાથે ભળતું નથી. નિગોદમાં પ્રચુર કષાય, કેવો? પ્રચુરમાં પ્રચુર કષાય ઉત્પન્ન થતા થવા છતાં અને અનંતકાળ એ કષાયની વચ્ચે જ્ઞાન રહેવા છતાં ક્યારે પણ જ્ઞાન કષાયરૂપ થયું નથી. ભળીને કે કષાય ભળીને ક્યારે જ્ઞાનરૂપ થયો નથી, તો દેહના પરમાણુનો તો સવાલ જ નથી. આ તો એની અવસ્થાનો વિભાવ છે. તો પણ વિભાવ વિભાવ રહ્યો છે, સ્વભાવ થયો નથી. સ્વભાવ મટીને કદી વિભાવ થયો નથી. પોતાનો સ્વભાવ અકબંધ છે એવું જાણીને કોને ઉત્સાહ ન આવે ને આનંદ ન આવે એમ કે છે. આત્માનો સ્વભાવમાં શાંતિ છે, સ્વભાવમાં આનંદ છે, સ્વભાવમાં સુખ છે. સુખ શાંતિ અને આનંદ ત્રણેય સ્વભાવમાં છે. પછી જોઈએ શું છે? એ સિવાય શું જોઈએ છે? અને એ સ્વભાવપણે શક્તિપણે અકબંધ રહેશે હંમેશા. ક્યારે પણ એમાં કોઈ જાતનો હાનિ વૃદ્ધિનો પણ ફેરફાર થતો નથી. નાશ થવાનો તો વિચારવા યોગ્ય પણ નથી. એવું જાણીને કોને ઉત્સાહ અને આનંદ ન આવે એમ કે છે. કે જેને સુખ શાંતિ અને આનંદ જોઈ એને તો ઘણો જ ઉત્સાહ આવે. તો હો એવું છે? ત્યારે અત્યાર સુધી મને ખબર નહીં કે આવું છે. અને એને જાણ પણ થાય તો તે ઉત્સાહ આવે એવો વિષય છે. એટલે કોઈ રીતે દેહને કારણે હર્ષોકવાન થવું કોઈ રીતે ઘટતું નથી. અને અમને તમને તે નિર્ધાર કરવો અથવા નિર્ધાર રાખવો ઘટે છે. અંબાલાલભાઈને પત્ર લખેલો છે ને, કાલે આપણે જોયું 425 પત્ર. રેવાશંકર ભાઈ નો છે, રેવાશંકર ભાઈ નો છે. કહે છે કે અમને તમને તે નિર્ધાર રાખવો કે નિર્ધાર કરવો ઘટે છે, અને તે જ્ઞાનીના માર્ગનો મુખ્ય ધની છે. નિર્ધાર રાખવો એટલે નિશ્ચય કરવો જોઈએ, આ દેહથી મારો આત્મા શુદ્ધ ચૈતન્યમય ભિન્ન છે એનો નિશ્ચય રાખવો જોઈએ, નિશ્ચય કરી લેવો જોઈએ. જો એ નિશ્ચય નહીં કરવામાં આવે તો દેહના વિયોગ કાળે એટલે મૃત્યુ કાળે બહુ દુઃખી થઈ જાય, બહુ દુઃખી થઈ જાય, અપાર દુઃખ થઈ જાય અને મૂર્છિત થઈ જાય, દુઃખી થઈને મૂર્છિત થઈ જાય. એટલે દુઃખી નહીં થવા માટે અને સુખી થવા માટે વાત છે, હેતુ તો એ જ છે. એની પાસે સુખ દુઃખને મુખ્ય રાખીને જ અથવા સુખ દુઃખના પ્રયોજનને કેન્દ્ર સ્થાનમાં રાખીને જ આ બધી વાતો શાસ્ત્રોની ચાલી છે, બધી વાતો જ્ઞાનીઓએ કરી છે, જેટલી વાતો કરી છે એક જ હેતુથી કરી છે. વેપારમાં કોઈ યાંત્રિક વેપાર સૂજે તો હવેના કાળમાં કાંઈ ના થવો સંભવ છે. ઇન્ડસ્ટ્રીનો જમાનો આવશે એમ કીધું, હવેના હવે પછીના કાળમાં કેમ, એમની સાથે તો વેપારનો સંબંધ હતો ને, એ કોઈ આગળ પાછળ વાત ચાલી હશે. એ કૃપાળુ દેવને પૂછતા એમ ખબર હતી પાછે આ કોઈ સાધારણ વ્યક્તિ નથી, પણ સ્વાર્થ આગળ જરાક માણસ વિવેક ચૂકી જાય છે, સ્વાર્થને લઈને વિવેક ચૂકી જાય છે, એવું બને છે સંસારિક પદાર્થના સ્વાર્થ. એમ બધો ખ્યાલ હતો કે આ કોઈ સાધારણ વ્યક્તિ નથી, એમના જે નિર્ણયો, એમની જે કાર્યકુશળતા, એમની જે દીર્ઘદ્રષ્ટિ, એમની જે વ્યવહારિક કાર્યો કરવાની પણ સૂઝ, નાની ઉંમરમાં 20 વર્ષથી એમને ભાગીદારી, 20 વર્ષની ઉંમરે તો એમને ભાગીદારીમાં લીધા છે. આજે 20 વર્ષનો છોકરો હજી ભણતો હોય છે, આપણે ત્યાં 25 વર્ષ સુધી ભણતા હોય, આ તો 25મા વર્ષે તો મુંબઈના બજારમાં બહુ મોટો વેપાર કરે છે અને એટલી કાર્યકુશળતાથી કરે છે કે બીજાનું કામ નહીં, એમાં એમના વગર બીજાનું કામ નહીં, એમના વગર લોકો એમના ભાગીદારોને હાલે નહીં, ચાલે નહીં, ચાલી શકે નહીં, એવી પરિસ્થિતિ હતી. કોઈ વાત પૂછીએ છે એનો જવાબ દઈ દીધો લાગે છે. એ રીતે અહીંયા 425મો પત્ર સમાપ્ત થાય છે. 426મા પત્રમાં ખાલી 2 વાક્યો લખ્યા છે, ભાવસાર ખુશાલ રાયજીએ 1-5 મિનિટના મંદવાડમાં દેહ ત્યાગ્યો છે એ સમાચાર મળ્યા હશે. પરિચિત વ્યક્તિ હશે, કોના ઉપરથી જોયો પત્ર, એ પણ રેવાશંકર ભાઈ ઉપર, એમના પરિચિત વ્યક્તિ હશે, કુશાલ રાયજી કરીને ભાવતા, 5 મિનિટમાં દેહ થયો. મંદવાડ એટલે માંદગી 5 મિનિટની આવી એમ કહેવું છું, કોઈને થાય ને ઉલટી થાય, બીજું થાય, ત્રીજું થાય, 5-1 મિનિટમાં ગડબડ થાય, શરીરની ઊભી થાય ને ફૂ થઈ જાય. ગુરુદેવ કહેતા હતા એમની સાથે જગજીવનજી મહારાજ હતા, મોહપતિ છોડી ને ત્યારે 3-4 સાધુઓ સાથે જ છોડી નાખી, અમે જીવરાજજી હતા, એક જગજીવનજી હતા, એવા 2-3 જણા હતા. એક દિવસ સાંજે સાંજનું જેમાં પછી સાવ સાજા સારા હતા, સિંહ નવી આવી છે એનો ઓળો બનાવે ને, ઓળો ખાધો ગયા ખાઈ હશે, વધારે કંઈ વધારે ખાતો હશે, ગમે તેમ લચુરો ચડ્યો હોય, લચુરો ચડ્યો ને ઉલટી થઈને ઉલટી થઈ એમાં પાંચ મિનિટમાં વાત કરતા કરતા શરીર છૂટી ગયું. નિમિત્ત કોઈને કોઈ વાત પ્રસંગ બને છે, બાકી આયુષ પૂરું થવાને બાના છે બધા. એ જ વખતે આયુષ એ જ પ્રકારે પૂરું થવાનું કર્મનો પરિસ્થિતિ હતી, પ્રારબ્ધની એ જ પરિસ્થિતિ હતી. વાત તો શું છે કે જે મનુષ્ય પર્યાય છે એ જ્ઞાનીની નજરમાં એક બહુમૂલ્ય દશા છે, કેમ કે આ મનુષ્ય પર્યાયમાં એક વખત જીવ કરવા ધારે તો આત્મકલ્યાણ બહુ સારી રીતે કરી જાય એવી સંપૂર્ણ તક રહેલી છે. સબ અવસર આ ચૂકા હૈ એના જેવા મનુષ્ય થયો છે. સ્વાસ્થ્ય પણ એવું નથી કે એમાં રોકાઈ જ રહેવું પડે, એમ બીજા કામ સંભાળે છે એમ આત્માને સંભાળે. તો આત્માને સંભાળી શકે એવો જ્ઞાની પુરુષોનો બોધ એમના વચનામૃતો સામે છે, અને વિતરાગ માર્ગની અંદર, વિતરાગ માર્ગનું જે જૈન પૂર છે એની અંદર જીવ આવેલો છે. તો જે સારામાં સારી તક છે, આત્મકલ્યાણ કરવું હોય તો સારામાં સારી તક છે, અને એ તક ચૂકી જાય તો ફરી ફરીને કુદરત એને એ પર્યાયમાં આવવાની પરિસ્થિતિમાં રાખતી નથી. એટલે મનુષ્યપણું અતિ દુર્લભ છે, અને અજ્ઞાનપણે ગુમાવેલો એ પર્યાય, એ તક ફરી ફરીને મળતી નથી. જોકે બધા જ મનુષ્યો પ્રારબ્ધ અનુસાર પ્રારબ્ધને ઉદયોને ભોગવે છે, છતાં પણ એ પ્રારબ્ધમાં ફેરફાર કરવાના પ્રયત્નશીલ થઈને આખી જિંદગી ગુમાવે છે. આમ નહીં આમ કરવું જોઈએ, આમ નહીં આમ કરવું જોઈએ, હજી આમ કરવું જોઈએ ને હજી આમ કરવું જોઈએ. અને દુર્લભ એવો મનુષ્ય દેહ ખોઈ બેસે છે. આવો પ્રસંગ જોઈને જ્ઞાનીને શું વિચાર આવે છે? એક જ વાક્ય લખ્યું, સંસારને વિશે ઉદાસીન રહ્યા સિવાય બીજો કોઈ ઉપાય નથી. ઉદાસીનતા આવે છે, વૈરાગ્ય આવે છે. જુઓ કે ક્યાંય મોહ કરવા જેવો નથી. સર્વ પરદ્રવ્યને વિશે ઉદાસીન જ રહેવા જેવું છે, ઉપેક્ષિત જ રહેવા જેવું છે. એ પર સંબંધી વાત છે. સ્વરૂપને વિશે સાવધાન અને જાગૃત થવા જેવું છે, એમ એમાંથી અસ્થિ કાઢવાની છે, નાસ્તિમાંથી અસ્થિ એ રીતે કાઢવાની છે. સંસારને વિશે ઉદાસીન રહ્યા સિવાય બીજો કોઈ ઉપાય નથી. આવું જ્યારે પ્રસંગ જુએ કે વાત વાતમાં કોઈ દેહ છોડી દે છે ત્યારે એમનો વૈરાગ્ય વધે છે. ભલે પોતે યુવાન ઉંમરમાં છે, મુંબઈ જેવા વ્યાપારિક મોટા ક્ષેત્રની અંદર વ્યાપારથી જોડાયેલા છે બહારમાં, તો પણ વૈરાગી છે અને આવા સમાચારથી વિશેષ વૈરાગ્યને પામે છે, એવી સહજ દશા થાય છે. અને વૈરાગ્ય વધતા પુરુષાર્થને પણ વધારે છે, અંતર પુરુષાર્થને પણ વધારે છે. આ વિશેષતા છે. ખાલી વૈરાગ્યના વિકલ્પો કરીને બેસી નથી રહેતા, અરે આ સંસાર અસાર છે, અનિત્ય છે, અશરણ છે, એ બધું બરાબર છે, એ ભાવના જ્ઞાની ભાવે છે, પણ સ્વરૂપની ભાવનામાં રહીને, એટલે એને આત્મભાવના, બીજી દ્રષ્ટિએ એને આત્મભાવના કહેવામાં આવે છે. જ બીજો કોઈ ઉપાય નથી એમ કહીને એમ કહેવું છે કે આનો કોઈ ઉપાય થઈ શકે એ પ્રશ્ન જ નથી. ઉદાસ થઈ જવું, અપેક્ષા રહિત થવું. ઉદાસ થવું એટલે સંસારમાં અપેક્ષા રહિત થવું, એ સિવાય સુખી થવાનો બીજો કોઈ ઉપાય નથી. સંસારમાં જીવોને દુઃખ શેનું છે ખબર છે? અપેક્ષાઓનું દુઃખ છે, બીજું કંઈ દુઃખ નથી. અપેક્ષાઓ ઈચ્છાઓ આકુળતા સહિત હોય છે, જેટલી હોય છે એટલી બહારમાં પરિસ્થિતિ સફળ થતી નથી, એટલે આકુળતા 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 થયા જ કરે, રહ્યા જ કરે અને વધતી જાય અને નવા માઠા કર્મો બંધાતા જાય. આ સંસારમાં જીવોની હાલત છે. એ ઉદાસીનતા વગર દુઃખ છૂટવાનો, દુઃખથી મુક્ત થવાનો કોઈ ઉપાય નથી. અને તે પણ યથાર્થ પ્રકારે ઉદાસીન થવું એટલે વૈરાગ્યમાં આવવું એ ગમે તેમ નહીં, યથાર્થ પ્રકારે વસ્તુના સ્વરૂપ જ્ઞાન અનુસાર જ્ઞાનમાંથી ઉદાસીનતા ઉત્પન્ન થવી ઘટે. તેમાંથી જ્ઞાનમાંથી ઉદાસીનતા ઘટે, તે યથાર્થ છે. બાકી પ્રતિકૂળતાઓથી દ્વેષ બુદ્ધિમાં આવીને ઉદાસીનતામાં આવે એ કોઈ ખરી ઉદાસીનતા નથી. વૈરાગ્યના અનેક પ્રકાર છે. દુઃખ ગર્ભિત વૈરાગ્ય હોય છે, લોભ ગર્ભિત વૈરાગ્ય હોય છે, માન ગર્ભિત પણ વૈરાગ્ય હોય છે. ઉદાસીનતા કે વૈરાગ્ય તો એ કરે, પણ એ વૈરાગ્ય માન ગર્ભિત નહીં હોવો જોઈએ, જ્ઞાન ગર્ભિત હોવો જોઈએ. એ સાચો વૈરાગ્ય છે, એ સાચી ઉદાસીનતા છે. અને એ ઉદાસીનતા આત્મશાંતિ પ્રત્યે જતા માર્ગના બધા અવરોધોને દૂર કરનારી છે. બનાસીદાસજીએ તો એ ઉદાસીનતાની પ્રશંસા કરી છે, યથાર્થ ઉદાસીનતાની, કે અધ્યાત્મ કી જનની અકેલી ઉદાસીનતા. અધ્યાત્મ એટલે આત્માનો આશ્રય કરવો, તે આત્માનો અવલંબન અને આધાર લેવો, એનું નામ અધ્યાત્મ. એ જન્મ ક્યાંથી પામે છે? ઉદાસીનતામાંથી. અને એ જન્મ ન પામે એનું કારણ શું છે, અવરોધ કોનો છે? ઉદાસીનતાનો અભાવ છે અને અપેક્ષાઓની નો સદભાવ છે. તે એમ યથાર્થ ઉદાસીનતાને જ્ઞાનીઓએ પ્રશંસી છે, કેમ કે જીવને દુઃખ દૂર થવાનું એક સબળ કારણ છે અને સુખી થવાનું પણ એક સબળ કારણ છે. એટલા માટે પહેલી ઉદાસીનતા પરિભ્રમણની ચિંતનાથી આવે, વેદનાથી આવે, ત્યાંથી યથાર્થતાની શરૂઆત થાય. પછી જેમ જેમ મુમુક્ષુતાના ઉપરના સ્તરમાં, ઉપરના સ્ટેજમાં જીવના પરિણામ આગળ વધે, તેમ તેમ તેની ઉદાસીનતા પણ આગળ વધે વધેને વધે. એમ ઉદાસીનતાનો જે ક્રમ છે એ વધતો જાય છે, ઉદાસીનતાની ડિગ્રી વધતી જાય છે અને આત્મશાંતિના માર્ગને સમીપ થતો જાય છે. ઉદાસીનતાને કારણે અહીંયા પ્રસંગને અનુસરીને એ વાત બીજી થતી પાડું જોઈએ. થેન્ક યુ.